છપદના પત્રની વિચારણા ચાલે છે, ખૂબ સુંદર રીતે ચાલી રહી છે. એના બધા પાસાને લક્ષમાં લઈને અને સ્વાધ્યાય સત્સંગ આપણો એક નવી જ ઊંચાઈ ઉપર ચાલી રહ્યો છે. આપણો ઉપયોગ રહીએ, એકાગ્રતા રહીએ, પ્રણિધાન રહીએ, તો ચોક્કસ વસ્તુ પકડાય. કૃપાળુ દેવની વાતની અંદર સ્વરૂપને સમજવા સિવાય બીજા કાંઈ વાત નથી. બધાનું કેન્દ્ર એ છે કે તું તાને ઓળખ, સ્વરૂપને સમજ, સ્વરૂપને સિદ્ધ કર, સ્વરૂપમાં લીન થા. એટલે કોઈ ગચ્છ મત સંપ્રદાય અમારે કાંઈ જરૂર નથી કે આ કરવું આ ન કરવું, આ અમારામાં આમ હોય અમારામાં આમ હોય, આ ચિહ્ન રાખવા ન, કાંઈ ભાંજગળ નહીં. તું આત્માને ઓળખી લે, વાત પૂરી થઈ ગઈ. એટલે એણે કહ્યું કે અમારે કોઈ ગચ્છ સંપ્રદાયની સ્થાપના પણ કરવી નથી. એટલે ઘણા પૂછે તો મુમુક્ષુઓ મૂંઝાઈ જાય, સમજે નહીં ને બરોબર. એટલે આપણામાં આમ કાંઈ નહીં, આપણામાં કાંઈ નહીં આત્માને ઓળખવા સિવાય, પણ સમજ નથી. કેમ કે બધે કરવાનો ભાવ, એવા સંસ્કાર, એવી રૂઢિ, એવી માન્યતા કે કાંઈક તો કરવું જોઈએ, કાંઈક તો હોવું જોઈએ, અને આમ આમ તેમ કરતા ભાવ એટલો બધો પ્રબળ છે કે ધર્મના નામે કરતા ભાવ મજબૂત થાય છે. જો સાધનની ગૌણતા કરવામાં આવે તો કરતા ભાવ તૂટે, સાધ્ય ઉપર લક્ષ્ય જાય તો જે મૂળભૂત કરતા જે છે સ્વરૂપ, એ આપણા અનુભવમાં આવે. આત્મા કર્મનો કરતા છે, એમાં કહ્યું કેમ સ્વરૂપનો પણ કરતા છે, પણ એને કર્મની એવી મજા આવી જાય છે કરતા ભાવમાં, એટલે સ્વરૂપના કરતામાં એને ટેસ્ટ નથી આવતો. હવે જે સ્વરૂપનો કરતા નથી તો સ્વરૂપનો ભોગતા ક્યાંથી બને? નિયમ બહુ સ્પષ્ટ છે, જે કરતા છે તે જ ભોગતા છે, જે કર્મનો કરતા છે તે જ કર્મનો તું ભોગતા છો. તો વિષ ખાધાથી વિષનું ફળ અને સાકર ખાધાથી, પણ કષાયાદી કે અકષાયાદી જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તો તેનું પણ ફળ થવા યોગ્ય છે, અને તે કર્મનો કરતા આત્મા હોવાથી તે ફળનો ભોગતા પણ. આ વાત બેસે નહીં. એને સાકર ખાવાની વાત બેસી જાય, મીઠાઈ ખાવાની વાત બેસી જાય, બધું બરોબર છે. પરદ્રવ્યની અંદર તું કરતા છો, કર્મનો કરતા છો તો એનો ભોગતા છો, પણ તું સ્વભાવનો કરતા છો. અકષાય એ સ્વભાવ છે, કષાય એ વિભાવ છે. તો આત્મા કષાયાદી ભાવથી પરિણમે કે અકષાયાદી ભાવથી પરિણમે? કષાયાદી ભાવથી પરિણમે તો બંધ દશા થાય, બંધ ભાવ છે એ. અકષાયાદી ભાવથી પરિણમે તો એનું ફળ મુક્તિ થાય. ચોથું પદ એટલું સરસ કીધું કે તને જોઈએ છે શું? મોક્ષ. તો એ ફળ જોઈએ છે તો કઈ ક્રિયાથી થાય? કષાયની ક્રિયાથી થાય કે અકષાયની ક્રિયાથી થાય? સરાગ દશાથી થાય કે વિતરાગ દશાથી થાય? મોહ દશાથી થાય કે વૈરાગ્યથી થાય? તારે ફળ જોઈએ છે. અરે આત્મસિદ્ધિમાં તો સ્પષ્ટ, તું ભોગતા છો, તું સિદ્ધપદનો ભોગતા છો, પણ સિદ્ધપદ માટેની ક્રિયા તો કર. તો એ નથી કરવી. કરવું છે બંધ ભાવ, મેળવવો છે મુક્ત ભાવ. આપણી વાતમાં જ્ઞાનીઓ કહે છે કે આના અણસમજણના પણ કાંઈ ઠેકાણા નથી. એટલે ઘણીવાર જ્ઞાનીઓ અજ્ઞાની કહેતા શબ્દ પ્રયોગ વાપરે છે, મૂઢ છે આ. જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે, જીવ દિશા મૂઢરેવા ઈચ્છે છે. જો ત્યાંથી પાછો ફરે તો સહજમાં મોક્ષ છે, પણ એની ઈચ્છા, એનું વલણ, એની રુચિ, એનો રસ અનાદિકાળથી આ દિશામાં ચાલે છે. અને એવા સંસ્કાર દ્રઢ થયા છે, વૃત્તિ આખી એ જ બંધાઈ ગઈ છે. આ ભોગતા પદ સમજીએ કે મારે ભોગતા થવું છે સિદ્ધ પદના, મોક્ષ પદના, મારા સ્વરૂપના. સ્વરૂપમાં દુઃખ નથી, સ્વરૂપ છે એ અનંત સુખનું ધામ છે, પર શાંતિ, પરમ શાંતિનું ધામ છે, સુધામય, અમૃતમય છે. અહીંયા પર તારા ખાવા પીવાના, આહારના, તૃષાના, ક્ષુધાના બધા દોષ નીકળી જશે. આ પરમ સુધા જ્યારે પ્રાપ્ત થાય, ગૃહે જોગ જુગો જુગ સો જીવહી, ગુરુએ એને સુધાનું સ્થાન બતાવ્યું અને એ જો એને પ્રાપ્ત થાય તો જુગો સુધી અનંત સાદી, અનંત અનંત સમાધિ સુખમાં, પછી કોઈ પ્રશ્ન જ નથી. એટલી સાદી વાત છે, સરળ છે, સિદ્ધિ છે, સુગમ છે. પણ વૃત્તિ નડે છે, સંસ્કાર નડે છે, સ્વચ્છંદ નડે છે. સૂક્ષ્મ આગ્રહથી બંધાયેલો આ જીવ છે, હજી ખબર નથી પડતી કે હું સ્વચ્છંદનો પિંડ છું. કોઈ વાત પ્રભુની ખુલ્લે ખુલ્લી સ્વીકારી શકતો નથી, કારણ કે પ્રભુની વાત સાંભળું ત્યારે મનને, મારા મનની અંદર પછી જે ધારણાઓ છે ને, એ તો ચાલુ જ છે, ઘર્ષણ કર્યા જ કરે છે. એટલે ગમે તેટલી વાર વાંચે તો એમ કે એના મનની અંદરની પેલી મારી વાત ખસે, મહાજન મા બાપ, પરમ કૃપાળુ દેવ જેવો કોઈ ઈશ્વર નહીં, બધી વાત બરોબર, પણ મેં જે નક્કી કર્યું છે ને એમાં કઈ ફેરફાર? ગાંઠ બાંધી લીધી છે, ગાંઠ. એટલે જૈન દર્શનમાં એક શબ્દ સરસ આપ્યો છે, અરિહંત થતા પહેલા એક અવસ્થા પ્રાપ્ત થાય છે, એ છે નિર્ગ્રંથની. નિર્ગ્રંથ જેની બાહ્ય અભ્યંતર એક પણ ગ્રંથિ નથી, ગ્રંથની ગ્રંથિ પણ નથી. 79 પદમાં કહ્યું છે ને, ગ્રંથ ગ્રંથિ નહીં જોઈ, બાહ્ય તેમ અભ્યંતરે. અરે નાનપણથી પણ આ પુરુષની દ્રષ્ટિ તો જુઓ કેટલી સ્પષ્ટ કીધી છે. અને એને સદગુરુ કહેવાય કે જેને એકેય ગ્રંથિ નથી. જે ગ્રંથિ બાંધીને બેઠો છે સદગુરુ, શેનો એ ક્યાં નિર્ગ્રંથ હતો? પોતે બંધાયેલો છે તો બીજાને કેવી રીતે છોડાવે? ઘણી ઘણી વાતો એકમાંથી બીજામાં નીકળે છે, પણ આ બધું ચિંતનનો વિષય, સમજણનો વિષય છે. આપણે તો તત્વજ્ઞાન જે ટૂંકું આપ્યું છે કે કશાયાદી કે અકશાયાદી, જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ અવશ્ય થવા યોગ્ય છે. અને તેનો કરતા, અકશાયનો કરતા પણ જો આત્મા છે તો તેનો ભોગતા પણ આત્મા છે. આ ચોથા પદની ટૂંકી સમજણ, સિદ્ધિ સમજણ, કે મારે ભોગતા થવું છે, મારે કરતા થવું છે, પણ સ્વપરિણતિનો કરતા થવું છે, સ્વરૂપનો કરતા થવું છે. પરમાં નહીં, પરમાં હું કંઈ કરી શકતો નથી, સ્વમાં મારા પરિણામને બદલી શકું છું, મારી માન્યતાને હું તોડી શકું છું. મારા સૂક્ષ્મ બંધન જો મારા લક્ષમાં આવે તો હું એને કાપી શકું છું. એ જ પુરુષાર્થ, આકરામાં આકરો પુરુષાર્થ છે. સૂક્ષ્મ બંધનથી બંધાયેલો જીવ સમાજની સાથે લોકસંજ્ઞાથી પણ બંધાયેલો છે. એટલે એને કોકવાર પોતાનું સાચું લાગે ને, અંદર ભાવ થાય તો પણ તોડી ન શકે, કેમ કે જ્યાં સુધી લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે ત્યાં સુધી એ જિંદગીમાં એ સફળતા પામી શકતો નથી. હું શુદ્ધાત્મા છું, ચૈતન્ય છું, હવે મારે લોક છે એ તો સંયોગ છે. સાદી વાતમાં જ્ઞાનીઓ સમજાવે, પ્રભુશ્રી સાદી વાત કહે કે લોક મૂકે પોક, તો માથાકૂટ મૂક ને આ બધી વારંવાર જ્યારે ને ત્યારે આ શું કહેશે ને આ શું કહેશે ને આને શું લાગશે ને તેને શું લાગશે, જેને જે લાગવું હોય તે. કોઈ કાયમી આપણો નથી, આપણા મા બાપે કાયમી અને આપણા દીકરાઓ પણ કાયમી નથી. એકવાર આ સંયોગ પૂરો થયો, 14 રાજલોકમાં એ જીવ ક્યાં જશે, કઈ ગતિમાં, કઈ દિશામાં, કઈ યોનિમાં, અત્તો પત્તો નહીં લાગે અનંતકાળ સુધી. અને ક્યારેક ઋણાનુબંધથી ભેગા થશો તોય ખબર નહીં પડે કઈ છે. આ સંયોગ તો નાટકનો ખેલ છે, ગયો એટલે ગયો હંમેશને માટે. તો એની સાથે શું વડગણા કરીને બેઠા છીએ કે મારું છે, મારું છે, મારું છે, તારું કશું નથી, તારું કશું હોઈ શકે નહીં. આ તત્વજ્ઞાન છે. જે મારું છે એ માન્યતા છે, મોહ છે. આ પ્રકારે ચોથું પદ આત્મા ભોગતા છે. હું સિદ્ધપદનો ભોગતા થવા ઈચ્છું છું, કર્મનો નહીં. કર્મના ભોગતા તરીકે અનંત કાળ થયા, અનંત જન્મ, અનંત પરિભ્રમણ, આ કર્મનું ભોક્તૃત્વ ચાલે છે. અત્યારે મને શરીર મળ્યું છે એ કર્મનું ભોક્તૃત્વ છે. હું સંબંધોની અને સંયોગોની દુનિયામાં છું એ કર્મનું ભોક્તૃત્વ છે. મારી પાસે ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા પરિગ્રહ સંગ્રહ છે, એ બધું કર્મનું ભોક્તૃત્વ છે, સ્વભાવનું નહીં. મારે ભક્તૃત્વ જોઈએ છે, સ્વભાવનું. એ ફળ જોઈએ છીએ, કૃપાળુ કહે છે એ ફળ પણ મળે, કષાયાદિ કે અકષાયાદિ, જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે. તને અગ્નિસ્પર્શનું ફળ થવા યોગ્ય છે, વિષનું ફળ થવા યોગ્ય છે, સાકરનું ફળ થવા યોગ્ય છે, હિમનું સ્પર્શનું ફળ થવા યોગ્ય છે, તો અકષાયનું ફળ થવા યોગ્ય ખરું કે નહીં? તારી વિતરાગતાનું ફળ થવા યોગ્ય ખરું કે નહીં? તારી અમોહ દશાનું ફળ થવા યોગ્ય ખરું કે નહીં? આસક્તિનું ફળ થાય તો વિરક્તિનું ફળ ન થાય? ભોગનું ફળ થાય તો યોગનું ફળ ન થાય? ભોગ કરતા તો યોગ સત્તાવાન છે, ઉદગલ કરતા તો ચૈતન્ય પાવરફુલ છે. વસ્તુને સમજીએ. પછી કે છે પાંચમું પદ, મોક્ષ છે કે નહીં? અરે ભાઈ, મોક્ષ એ આત્માનું સ્વભાવ પદ છે. મોક્ષ બહારથી મેળવવાનો નથી. મોક્ષ કોઈને કોઈને આપતો નથી, કોઈને કોઈની પાસેથી લેવાતો નથી. મોક્ષ સ્વયં પામવો પડે છે. પ્રાપ્તની પ્રાપ્તિ એનું નામ મોક્ષ. પોતાની અવસ્થા શુદ્ધ છે, એ અવસ્થામાંથી બંધ ભાવથી નિવૃત્ત થવું એ મોક્ષ. તો જ્ઞાનીઓ કહે છે કે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સંયમ આદિથી, ભક્તિથી તે બંધભાવ ક્ષીણ થાય છે, શિથિલ થાય છે, નિવૃત્ત થાય છે. બંધભાવનું જવું એટલે મોક્ષ. સદા સર્વદા હંમેશને માટે તો મોક્ષ છે, એના સાધનો છે. સાધનો શા માટે છે? કે બંધભાવ જે અનાદિનો છે એ તોડવા માટે છે, એનાથી નિવૃત્ત થવા માટે છે, એ બંધભાવને શિથિલ કરવા માટે છે, એ બંધભાવને ક્ષીણ કરવા માટે છે, એ બંધભાવનો ક્ષય કરવા માટે છે. હું સાધન ન કરું, આત્મા છું, આત્મા છું, મુક્ત છું, મુક્ત છું, સદાય મુક્ત છું, મને કાંઈ નડે નહીં, આવો પોપટ પાઠ કરવાથી બંધભાવ ટળશે નહીં. એના સાધન કરવા, એ સાધન છે, એ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા છે. હવે સમજણ એવી કે બધા સાધન બંધન જ કરે, શું ધૂળ બંધન કરે? બે પ્રકારના સાધન છે. કેટલાક સાધન બંધભાવ ઉત્પન્ન કરે અને કેટલાક સાધન બંધભાવને ક્ષીણ કરે. આ અનેકાંત અસ્યાદવાદની દ્રષ્ટિ. અને જો આત્માના ઉપયોગ સાથે સાધન કરવામાં ન આવે તો ગમે તેવું સાધન પણ બંધભાવ કરે, સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય? એ સત સાધન એ છે કે પેલા સાધન કર્મબંધથી વિપરીત સ્વભાવવાળું હોવું જોઈએ. હું સામાયિકમાં બેસું છું, કયા ભાવથી બેસું છું? સંસાર ભાવથી વિરક્ત થઈને બેસું છું, છોડીને. સાવજમ જોગમ પચખામી, હે પ્રભુ હે પરમાત્મા, બે ઘડીનો નિયમ લઉં છું, જીવનભરનો નિયમ લેવાની મારી ક્ષમતા નથી, પણ બે ઘડી સુધી તો હું સંસાર ભાવને છોડીને બેસું છું. સંસાર ભાવ એ બંધ ભાવ છે, એ છોડી દીધો. હવે સામાયિકની તો સમતા ભાવની આરાધના કરું છું, ક્ષમાભાવની આરાધના કરું છું, આત્માના ગુણોની, જ્ઞાનની, દર્શનની, ચારિત્રની એની આરાધના કરું છું, એનું ચિંતન કરું છું. આ સાધન કયું થયું? કર્મબંધથી વિપરીત થયું. સામાયિક કર્મથી કર્મબંધ થાય? આપણે કહી કે મેં તો આટલી સામાયિક કરી તો કે તને ઘણો કર્મબંધ થયો, સાધન કર્યું ને તે. સામાયિક કરવાથી કર્મબંધ ન થાય. કર્મબંધથી વિપરીત સાધન કયા? એટલે કહ્યું મોક્ષનો ઉપાય જ્ઞાનીઓએ પોકારી પોકારીને અનંતા તીર્થંકરો એક જ કહ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનો ઉપાય છે. એ કર્મબંધથી વિપરીત છે, એ સાધન કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા છે. એટલે કહ્યું કે બસ રત્નત્રય એ મુક્તિનો માર્ગ છે. અનાદિકાળના પરિભ્રમણનું કારણ જે કર્મનો બંધભાવ છે એથી છૂટવાનું એકમાત્ર સાધન બિન વિવાદાસ્પદ, જેમાં ગમે તે સંપ્રદાય હોય, ગમે તે મત હોય, ગમે તે આચાર્ય હોય, આમાં કાંઈ મતભેદ ન હોઈ શકે. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદની. મોક્ષના માર્ગ બે નથી, એક જ છે. ચોપન, આ માર્ગ સર્વકાળે કેટલી સરસ આપણને આમ શ્રદ્ધા ઉપજાવે. એક એક વસ્તુનું ચિંતનથી શ્રદ્ધાનું બળ જાગૃત થાય. આ જ સંકેતની અવસ્થા છે. કર્મબંધથી વિપરીત મારે સાધન કરવું છે. પરમાત્માના દર્શન કરવા હું જિન મંદિરમાં જાઉં છું, જિનાલયમાં જાઉં છું. પહેલો આદેશ આપ્યો છે જ્ઞાની પુરુષોએ, નિસિહી કહીને અંદર પ્રવેશ કર. નિસિહી એટલે આ સંસાર, તમામ સંસારના સંબંધોને હું અહીંયા બહાર મૂકી દઉં છું. જેમ પગરખા ઉતારે છે એમ તારો વિભાવ ભાવ બધો ઉતારી દે. થોડો સમય, જેટલો સમય દર્શન કરવા જાશ એટલો સમય, એમાં બીજું કાંઈ નથી કીધું. કે તું બહાર નીકળ ત્યારે પગરખા પહેર, ત્યારે બધો ભાવ પાછો ઉતાર્યો છે, પહેરી લેજે. એ કોઈ નહીં લઈ જાય, કદાચ કોઈ પગરખાની ચોરી કરી જશે, તારા વિભાવની ચોરી કોઈ નહીં કરે, તને પાછો જ મળશે. ચિંતા કરવા, તું મૂકી દેજે. એટલે ઘણી જગ્યાએ તો સરસ લખ્યું હોય કે તમારા પગરખાને અહમને અહીં ઉતારો. હા, પગરખાને અભરખા, તમારા અહમને અહીં ઉતારો. અહમના જોડા પહેરીને પણ અંદર ન આવવું, ચામડાના તો ન પહેરવા, પણ અહમના જોડા પહેરીને પણ અંદર ન આવો. ન આવો તો માન્ય છે, વાંધો નથી. સંસારમાં છો હવે 23 કલાક છો, 37 કલાક છો, એમાં 10 મિનિટ તો ભગવાનના દર્શન ન કર તો કે દુનિયા લૂંટાઈ જવાની નથી. ગામને દેખાડવા આવીશમાં તારા ભાવની શુદ્ધિ લઈને આવજે, જો આવી શકતો. કર્મબંધથી વિપરીત સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, તે બંધભાવ ક્ષીણ થાય છે, શિથિલ થાય છે અને નષ્ટ પામે છે, ક્ષય થાય છે. માટે મોક્ષ છે. મોક્ષની ટૂંકી વ્યાખ્યા, બંધભાવનો અભાવ. જીવમાં બંધભાવનો અભાવ અને એના અનેક સાધનોમાંથી જ્ઞાનીઓએ સર્વાનુમતે આત્માના ગુણોને લઈને કીધા છે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. એને કૃપાળુ દેવે કહે છે, મૂળ માર્ગ સાંભળો. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, તે તો ત્રણેય કાળે અભેદ. ઋષભદેવનો કાળ હોય કે એના પહેલા અનંત તીર્થંકરોનો કાળ હોય, માર્ગ એક જ છે, બિન વિવાદાસ્પદ છે, કોઈ મતભેદ નથી. જ્ઞાનીઓ તો જ્ઞાનીઓને નથી, જે મતભેદ છે એ કોના છે? અજ્ઞાનીના છે. અનંતા જ્ઞાનીઓનો મત એક અને એક અજ્ઞાનીના કોટી મત, કરોડ મત. ક્યારે ગમે ત્યારે પૂછો તો બદલાઈ જાય. અહીંયા ગયો આ આશ્રમમાં ગયો કંઈક બોલે, બીજે ગયો બીજે કંઈક બોલે, ત્રીજે ગયો ત્રીજે કંઈક બોલે, ચોથા ગુરુ મળ્યા કંઈક સાંભળ્યું, કંઈક ડાપણ મળ્યું એટલે પાછું પોતે એ ડાપણ ઠોકવા માંડે. એનો મત નક્કી નથી કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આ એક મોક્ષમાં છે, એ સિવાય કંઈ નથી. સાધનું ગમે તેટલું કરું પણ આને પુષ્ટિ આપે એ સાધન મારું સાચું. મારો સ્વાધ્યાય, મારું વાંચન, મારે ઉપદેશને સાંભળવું, એ સમ્યક જ્ઞાનનું સાંભળવું, બસ બીજું નહીં. મારે શ્રદ્ધા કરવી તત્વની, પદાર્થની, સુખ શેમાં છે, હિત શું છે, કલ્યાણ શેમાં છે, મંગલ શેમાં છે, આ મારું દર્શન સાચું રહેવું જોઈએ. પદાર્થની મને યથાર્થ ઓળખાણ થવી જોઈએ. આ જે આપે એ મારું દર્શન, જે દર્શન મને શુદ્ધિ કરાવે એ દર્શનની વાત મારે સાંભળવી, આ મારું સાધન. મારે મારું સાધન કર્મબંધથી વિપરીત દર્શનનું સાધન, જ્ઞાનનું સાધન, સમ્યક ચારિત્ર, કે જે જીવન છે શરીર મન વચન કાયના યોગ છે, પણ જે યોગ હોવા છતાં, યોગનું પ્રવર્તન હોવા છતાં એમાં બંધ ન થાય, એમાં હિંસા ન થાય. સમિતિપૂર્વક, જૈણાપૂર્વક, યત્નાપૂર્વક ચાલવું છે તો ઇરિયા સમિતિથી ચાલ, ખાવું છે તો આહાર સમિતિથી ખા, બોલવું છે તો વચન સમિતિ, ભાષા સમિતિથી બોલ, અને નથી જરૂર તો મૌન રહે. વચનગુપ્તિ, કાયગુપ્તિ ને મનોગુપ્તિ, કે મારે અત્યારે કાંઈ કામ નથી. જ્યાં જરૂર નથી ત્યાં સુકામ બોલસ, જ્યાં જરૂર નથી ત્યાં સુકામ ચાલસ, જ્યાં જરૂર નથી ત્યાં સુકામ મનના ઘોડા દોડાવશ. આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, અહીંયા આમ થયું નહીં, આમ તારે શું લેવા દેવા છે? વિચારોને, વિકલ્પોને સમાવી દેવા, વિભાવોને સમાવી દેવા, ઉપશમની આરાધના કરને. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ તમામ આગમના સાર રૂપે ઉમાસ્વાતી મહારાજે સૂત્ર આપ્યું, જે તત્વાર સૂત્ર જૈનોનું પ્રસિદ્ધ છે, બધા ફિરકાઓમાં માન્ય છે. આ એનું પહેલું વાક્ય છે. અને પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ લખતા પહેલા પણ ખંભાતના મુમુક્ષુને કીધું કે જાઓ તમારા આચાર્યને કયો કે મોક્ષનો માર્ગ શું છે, તો મૂળ માર્ગ સાંભળો. જિનેશ્વરે કહેલો એ જીન એટલે આદિન અર્થથી શરૂ ન થાય, ઋષભદેવથી શરૂ ન થાય. જીન એ અનંતી પરંપરા છે, જીન એક અવસ્થા છે, જીન એક દશા છે, જીન એક ભાવ છે, સનાતન ભાવ છે, શાશ્વત ભાવ છે. એણે કહ્યું છે એ જ્યારે પૂરેપૂરું પામે છે તે માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. એ જીનનો માર્ગ પામે કે પોતાનું સ્વરૂપ પામે, બે એક જ છે. માત્ર 11 ગાથાઓની અંદર, એમાં તત્વની વાત તો 5 ગાથામાં જ આપી છે, બાકીની તો આ રીતે કે તારામાં કંઈ તને ભવ દુઃખ વાલું ન હોય, કંઈ મનાવવાની કામના ન હોય, સત્કારની પૂજાવાની અભરખા ન હોય, ક્યાંય સિદ્ધિ પ્રસિદ્ધિમાં દોડતો હોય ચારે બાજુ, અનુયાયીઓ વધારવા છે ને, ચેલકા વધારવા છે ને, ધજા આપણી ઊંચી કરવી છે ને, શું ગાંડપણ માયનું છે. આ તો લોકના ચાળા છે, આ વિતરાગતાના લક્ષણ નથી. સમાઈ જા, સમજ્યા તે. અરે જાજુ તો સમજ્યો છું તો તારું લક્ષણ સમાઈ જવું એ છે. તારા સમાઈ જવાથી અનેક જીવો પોતાના જે ઉતાપ છે ને અંદર, એને શાંત કરી નાખે છે, એની અસર પડે છે. આ જ્ઞાનીના સાનિધ્યની ફલશ્રુતિ છે. આ 5મું પદ, મોક્ષ છે, સાધનથી છે, વાતોથી નથી. વાત એ વાત છે, દશા તે દશા છે. નહીંથી વાત કરનારા લોકો વાતથી મોક્ષ છે એમ માને છે. જ્ઞાનીઓ કે છે ભૂલ થાય છે, જે કર્મબંધ કર્યો છે એ વાતથી નથી થયો, એ પણ એક દશાથી થયો છે. તો એ બંધથી છૂટવું હશે તો એ સાધન કરીને એ દશાને સિદ્ધ કરવી પડશે. સાધન સિદ્ધ દશા અહીં અમે તમને સાધને કહીએ છીએ ને સિદ્ધ દશા, તો અમે જે સાધન કહ્યું છે સિદ્ધ દશાનું કહ્યું છે. કહ્યો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ. કેવી વાત, ક્યાંય વિસંવાદ ન થાય, ક્યાંય વિરોધ ન આવે, એવી કૃપાળદેવની વાત એક એક ગાથામાં સરળતાથી સુગમતાથી. પેલો જ્ઞાની કે ને આમ શીરો ખાતા હોય ને કેમ ફટફડાટ કરતું ઉતરી જાય, એ વાત ઉતરી જાય. એ 5મું પદ છે, મોક્ષ પદ છે. 4થું પદ અને 5મું પદ અને 6ઠું પદ એ સાધનનું છે, એ સાધન કરવા પડશે. 5માં અને 6ઠામાં એક જ વસ્તુ છે કે છે પદ અને એના સાધન છે. એટલે આજે દર્શન જ્ઞાન ચારિત્ર સમ્યક રત્ન અને એનું આખું સમજ મૂળ માર્ગના કાવ્યમાં છે. આવો જબરજસ્ત લોકોત્તર જ્ઞાની, એણે જ્યારે માર્ગ પૂછ્યો ત્યારે માર્ગ એને મૂળ માર્ગ આપ્યો પોતાનો નહીં. ક્યાંય જો લક્ષ આવે આપણને, અરે કૃપાળુદેવે પોતાની જાતને અળગી કરી નાખી, જ્યાં એવા જે પ્રભાવિત થયા ને કે તમે તો પરમાત્મા છો, તો કે જીનનો માર્ગ સાંભળો સાહેબ તમારે શું કેવું છે, અમારે કાંઈ નથી કેવું. અનંતા જીનની અંદર પોતાની જાતને સમાવી દીધી. કેટલું મહાન વ્યક્તિત્વ અને છતાં કેટલી જબરજસ્ત અર્પણતા. મૂળ માર્ગ એમ દેવ જીનંદે ભાક્યું રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ. અનંતા દેવો એ જીનેન્દ્ર એણે ભાક્યું છે. ક્યાંય સંપ્રદાયની પકડ નથી, ક્યાંય ગચ્છની પકડ નથી, ક્યાંય મારાપણાની વાત નથી, ક્યાંય અહમને પોષણ નથી. વાત કેવળ કેવળ આત્માની છે અને એ અમે પામ્યા છીએ એ તમે પામો. જેવી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ અમને થઈ છે એવી તમને થાવ. અમને પણ એ પ્રાપ્તિ થયા પછી આ કર્મ નડે છે એ તમને તો નડે જ ને. અમે આ સંસારમાં ગળકા ખાતા ખાતા માંડ તરીએ છીએ, ડૂબકા ખાઈ લખે છે. આવો પુરુષ, આવા જ્ઞાનનો ધણી રોમે રોમમાંથી વૈરાગ્ય નીતરે છે તોય કે ડૂબકા ખાઈએ છીએ, ગળકા ખાતા ખાતા માંડ બચાવે છે. એવું સંસારનું ભયંકર સ્વરૂપ છે. અને આટલો પુરુષાર્થ કરવા છતાં આયુષ્ય ટૂંકું પડી ગયું, ફરી પછી યાત્રા થોડી તો થોડી પણ કરવી તો પડશે. તો આપણે અનંત કર્મો લઈને આવ્યા છીએ, કંઈ ઠેકાણું નથી આપણા કર્મોનું, તો કેટલા છે કેદી પાર પડે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અરે શું ચિંતા કરે છે આ પુરુષ કે ચિંતા કરવા. અમે એવો માર્ગ આપીએ છીએ, એવો બોધ આપીએ છીએ તમને કે કરવાનું માત્ર સમજણથી છે. સર્વ જીવ છે કોણ થાય? ઊંધો પડી થાય? જે સમજે તે થાય. શરીરને સૂકવી નાખે એ થાય, ટાંટિયા ઊંચા કરીને તપ કરે એ થાય, જે સમજે તે થાય. આવું વાક્ય તો બતાવો ક્યાંય? સિદ્ધ પદ પામવા માટે એમ લખે કે જે સમજે તે થાય. સાહેબ સમજવું કેવી રીતે? કર વિચાર તો પામ, કર વિચાર તો પામ. વિચાર વિના સમજણ નહીં આવે. અને વિચાર ક્યાંથી આવશે? તો કે તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાયી, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ આ મોહને તોડી શકતા નહોતા, એકમાત્ર સદગુરુના બોધથી જીવનમાં સુવિચારણા થઈ, સુવિચારણાથી સુખદાયી ફળ નિજ જ્ઞાન આવ્યું. નિજ જ્ઞાનથી મોહના બંધન બધા તૂટી ગયા, આ જાગૃત થયા. હવે અનંત કાળ કાઢ્યો તો અનંત કાઢવાનો નથી. જન્મ તેના અનંતની પામ્યો દુઃખ અનંત. અનંતમાંથી તમે સાહેબ અમને વાર માર કહીને અમને મૂક્યા ક્યાં? અલ્પમાં. અલ્પ એટલે આંગળીના વેઢે ગણી શકાય. કેટલા વેઢા? 15. આ સમજણ આવે તો 15 થી 16મો ભાવ હથેળીમાં મોક્ષ આપ્યો ને. 5 આંગળાના વેઢા હથેળીમાં મોક્ષ આપ્યો. લે આ 15 થી બચશે નહીં હવે તને. આ અમારું અભય વચન છે. 6 પદનો પત્ર લબ્ધિ પત્ર છે. ખૂબ વાંચો આ તત્વજ્ઞાન ઉપર, પછી આપણે પણ વિશ્લેષણ કરીશું. વાંચજો, શાંતિથી વાંચું. 4 લીટી વંચાય એની ચિંતા નહીં કરશો, ચિંતન બરોબર કરવું. કોઈ એવી પુણ્યની ઘડી આવી જશે, શુભ ભાવથી બેસશો ને, ભક્તિપૂર્વક બેસજો. પેલા કૃપાળુદેવની ખૂબ ભક્તિ કરવી, એનો આશ્રય લઈને કહેવું કે પ્રભુ તારા આશ્રય મારે મુક્ત થવું છે, હવે તારી વાત હું સાંભળવા બેઠો છું, મારે સમજવી છે. સમજાઈ જશે, જ્ઞાનીની વાત છે. એ આપણને ક્યાંય કઠોળે નહીં ચડાવે, ક્યાંય ગોથા નહીં ખવડાવે. વાર લાગશે, કઈ વાંધો નહીં, પણ જેવી સમજ આવશે એવું અનંતનું અજ્ઞાન ટળી જશે, કલ્પનાઓ વહી જશે. આપણે એમ થાય કે અત્યાર સુધી મેં આવું ખોટે ખોટું ઊંધું જ કર્યું છે, બીજું કંઈ કર્યું જ નથી. પણ એ કોઈને કહેવાની જરૂર? પાછું જોજો, અહમ જાગે નહીં, સ્વચ્છંદ જાગે નહીં, કર્તૃત્વનો ભાવ જાગે નહીં. હું કેવો કેવું સમજું છું ક્યાંય નહીં. સમાઈ જજો. લોકોને લાગે કે આની અવસ્થામાં ફેર પડી ગયો, હવે આ સંસારની વચ્ચે છે. પણ સંસારની પ્રતિકૂળતાઓ આને હવે હર્ષશોકનું કારણ બનતું નથી. એમ જ છે, પસાર કરીએ છીએ, શું થાય? કર્મબંધ લઈને આવ્યા છે, એ ભોગવવાના છે. ભોગવી લઈશું, સમજણ સાથે ભોગવીશું તો નવા તો બંધાવવાના નથી, નવી ગતિ છે નહીં. સંસાર એનો ત્યાં જ સમેટાઈ જાય છે. 6 પદના પત્રની આરાધના કરવા જેવું છે. છ પદનો પત્ર બેસી જાય એટલે આત્મસિદ્ધિ તો સડસડાટ ગળે ઉતરી જશે. અને આત્મસિદ્ધિ તો પછી આપણને એમ લાગે કે ઓહો મોક્ષના માર્ગની અંદર આપણે જ પોતે પગથિયા ચડતા હોય ને એવું લાગશે વિશેષ અવસરે. ઓમ ઓમ.